ವರ್ಣಿವೇಶ ರಮಣೀಯ ದರ್ಶನ ಮಂದಹಾಸ ರುಚಿರಾನನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರುಮುದಾ ಧರ್ಮನಂದನ ಮಹಾಂ ವಿಚಿಂತಯೇ ಓಂ ಶ್ರೀ ಪೂರ್ಣ ಪುರುಷೋತ್ತಮಾಯ ನಮೋ ನಮಃ ಶ್ರೀ ಘನಶ್ಯಾಮಾಯ ನಮೋ ನಮಃ ಶ್ರೀ ಹರಿ ಕೃಷ್ಣಾಯ ನಮೋ ನಮಃ ಸಹಜಾನಂದ ಸ್ವಾಮಿ ಮಹಾರಾಜ ಜಯ
ಆಜನ ಪ್ರಶ್ನ ಧರ್ಮ ಕುಲ್ಮಾ ತ್ರಣ ಸಂತ ಜೇವಾ થઈ ગયા ઈ કોણ
ભક્તિ માતા સુવાસની બાઈ નિશરામભાઈ
બરાબર આ હાચો સુવાસની બાઈ માં કેવા ગુણો હતા
શ્રી હરિ વિના અર્ધઘડી પણ ચાલતું નહીં અને કઠણ વજન સહન કરતા અને મહારાજને જમાડીને જમવાનો નિયમ હતો
શ્રી હરિને કોની સાથે હેત થતું
જે પોતાનો દેહ નિર્વાહ બહુ જ સાદગીપૂર્વક સાત્વિકપૂર્વક સહજ ચલાવી લેતા હોય એના ઉપર મહારાજને હેત થતો
જે કાંઈ મળે એનાથી જે જીવન જીવી જાણતા હોય આમ જોઈને તેમ જોયો કોઈ ડેન્ડાટ નહીં આ તો ખરું જે નિષ્કામી હોય નિર્માની હોય નિષ્ફળ હોય નિસ્વાદી હોય પણ દેહ નિર્વાહ સહેજે ચલાવી લેતા હોય જેવું મળે એનાથી અને જેમાં ત્યાગ સુરવીરતા હોય અને બ્રહ્મચર્ય હોય આવા માણસો ભગવાનને બહુ ગમતા અને એમાં પ્રભુને બહુ હેત થતું હતું અને આખા અયોધ્યામાંથી એને બે માણસો આવા પોતાની રુચિ પ્રમાણેના મળ્યા હતા ઘનશ્યામ મહારાજે પોતાના મિત્રો ભુવનાદીન અને દિનાસંગને શા માટે ધામમાં મોકલી દીધા
મહારાજને બહુ હેત હતું એમાં અને એને મહારાજમાં હેત હતું અને મહારાજ આવે પછી મહારાજના વિયોગે એ રહી ન હોય કે એટલે મહારાજ કે મારે હું છું ધામ મોકલી દઉં
વાહ કેવું પડે હો ઉંમર લાયક માણા પણ ઉત્તર સારો કર્યો સંવત 2067 શ્રાવણ સુદ 13 ગુરુવાર તારીખ 11/8/11 પૂર પહેલો તરંગ 75મો ધર્મદેવે ઘનશ્યામજી તથા ઈશારામજી માટે રામ પ્રતાપજીને કરેલી ભલામણ તથા શ્રીહરિની સ્તુતિ અદ્ભુત વાત છે
ધર્મદેવ કી વાર્તા મુનિ પ્રતિ ઉત્તમ રાય પૂછત હે કર જોરી કે સુનત પાપ સબ જાય
ઉત્તમ રાજા મુક્તાનંદ મુનિને બે હાથ જોડીને પૂછે છે કે ધર્મદેવની હવે મને વધારે વાત કરો જેને સાંભળવાથી પાપ બધા બળી જાય એવી એ વાત છે ત્યારે મુક્તાનંદ સ્વામી ધર્મદેવની વાતને લોકોનો ઉદ્ધાર કરવા માટે ઉત્તમ રાજાની આગળ વિસ્તારીને કહેવા લાગ્યા ધર્મદેવે રસદાર અને સુંદર રસોઈ બનાવી રામ પ્રતાપજી અને બધું કુટુંબ તથા સાથે હોવ મળીને જમ્યા ધર્મદેવે ઘણા જ પ્રેમથી રામ પ્રતાપજીને કહ્યું કે રામ પ્રતાપ જોખન ભાઈ આ એક વાત મારી ધ્યાનમાં લે આ તમારા જે બે નાના ભાઈ છે તેમને તમે કાયમ સહાય કરજો એને હાચવજો સંભાળજો રામ તમે સ્વભાવે ઉગ્ર છો એ હવે વિચાર કરીને શાંત થાવ હવે કાંઈ તમે નાના નથી અમારા શરીરનો કોઈ નિર્ધાર નથી અમે તો આજકાલમાં ચાલ્યા જઈશું તમે ઘનશ્યામ અને ઈચ્છારામની માતા અને પિતા બંને છો વિશેષપણે તે બંનેની પ્રેમથી તમે સેવા કરજો મારી સેવા કરતા પણ તે બંનેની તમે પ્રેમથી સેવા કરજો આવી વૃદ્ધા અવસ્થામાં એક પિતાની લાગણી બોલે છે, કયા પુત્રને કેટલું કહેવું ને શું કહેવું. એ ગઢપણમાં જ્યારે છેલ્લો કાળ હોય ત્યારે કોઈ ગ્રસ્ત આશ્રમી બાપ એના સંતાનોને ભલામણી કેવી કરે છે એનું આ એક ચિત્ર છે. રામ પ્રતાપજી ઉગ્ર હતા, એનાથી ધર્મદાદા દુઃખી હતા એવું દેખાય છે. માટે અતિ ઉગ્ર સ્વભાવ સારો નહીં, એનાથી આપણા માતા પિતા ગુરુ અને સત્સંગીઓ દુઃખી રહે છે. માટે ઉગ્ર સ્વભાવને હવે ગમે તે જ્ઞાને વિચારે અભ્યાસે ટાળવો રહ્યો. બહુ ગરમ થઈ જાઉં, ગમે એવા શબ્દ બોલી નાખવા, વગર વિચારવું, ભણવા માંડવું, એ સૌને માટે દુઃખદાયક છે. જોન કેવું કહેવું પડ્યું કે હવે તો અમે હાલ્યા, તમારે હવે નાની ઉંમર નથી, થોડાક શાંત થાવ, શાંત. એમ ધર્મદાદાએ રામ પ્રતાપજીને આમ કહો તો ઠબકો અને આમ કહો તો હેતથી વાત કરી, પણ કીધું હાવ ચોખ્ખું કે તમારા સ્વભાવને જોઈને મને ચિંતા રહેશે કે તમે આ તમારા બે નાના ભાઈને કદાચ સ્વભાવને લઈને પીડશો. માટે કહું છું કે તમે એની માન બાપ બે છો, હે કે એને સાચવજો. હવે મારું શરીર તો હાલ્યું,
તો તુમ દુખી ન હોવ કબ હું,
તો તુમ દુખી ન હોવ કબ હું,
મેરે પુત્ર મહેમાન હું તબ હું,
મેરે પુત્ર મહેમાન હું તબ હું.
જો આ મારી વાત તમે માનીને આ બંનેને સાચવશો તો તમે કોઈ દી દુખી નહીં થાવ. મારા પિતૃ ભક્ત પુત્રોમાં તો હું તમને માનીશ.
મેરે પુત્ર મે માનહ તબ હું,
મેરે પુત્ર મે માનહ તબ હું.
યા કો કોલ દિયો તુમ મોઈ,
યા કો કોલ દિયો તુમ મોઈ.
હે રામ પ્રતાપજી, આ બંને તમારા નાના ભાઈને તમે સાચવશો એનું મને વચન આપો, કોલ આપો, પ્રતિજ્ઞા કરો કે હું એ બેને સાચવીશ.
તબ મોય અંતર શાંતિ હોય,
તબ મોય
તમે જ્યારે પ્રતિજ્ઞા કરશો ને,
તબ મોય અંતર શાંતિ હોય,
ત્યારે મારા અંતરમાં શાંતિ થશે. જો તમે પ્રતિજ્ઞા લેશો આ બે ને હાથ જોશો તો ક્યારેય દુઃખી નહીં થાવ, ક્યારેય દુઃખી નહીં થાવ. પછી રામ પ્રતાપજી તે બાબતનો કોલ આપ્યો કે હે પિતાજી, હું એ બેને સાચવીશ. તે સમયે ધર્મદેવ પ્રસન્ન થયા. તેમણે તત્કાળ જ દેહ અને ઘર પરિવાર આદિમાંથી તે સમયે મનની વૃત્તિ તોડી નાખી. આટલી અંતમ ભલામણ કરી મનની વૃત્તિ તોડી નાખી. ઘનશ્યામની અને ઈચ્છારામભાઈની દાદાને ચિંતા સતાવતી હતી એવું બતાવે છે. અને ઘનશ્યામ બાબતે એમ ચિંતા હતી કે રામ પ્રતાપજી આને જો કંઈક કહેશે તો આ હાવ નિષ્પૃહીને વૈરાગી છે, તે ઘર છોડીને જતા રહેશે. અને ઈચ્છારામભાઈ તો હાવ ગરીબડા છે, એને આનો ઉગ્ર સ્વભાવ બહુ દુઃખદાયક લાગશે. માટે ડોહાને છેલ્લે છેલ્લે છોકરાની આટલી જે કાંઈ મનમાં ઉપાધિ હતી એની ભલામણી કરી. ભલામણી તો કરી, પ્રતિજ્ઞા એ કરી, વાતે બધી સાચી, પણ સ્વભાવ સર્વોપરી એ ટાળવો બહુ અઘરો છે. રામ પ્રતાપભાઈને નિશારામભાઈને બિલકુલ ભડતું નહોતું. બે ભાઈ નોખા રહેતા જુદા જુદા ગામે, અને બે અહીંયા મહારાજને જ્યારે મળવા આવ્યા તો એ અમુક સમય સુધી ભેળા આવેલા, ને પછી ડખો થયો, બે નોખા નોખા આવ્યા. સમજાણો આધાન સ્વામી આગળ આ બાબતમાં પ્રકાશ પાડશે. જેનો ઉગ્ર સ્વભાવ હોય એની સાથે કોઈને ભળતું નથી, અને એને કોઈની હારે ભળતું નથી. અને ભળે નહીં, હંપ રહે નહીં, ત્યારે સુખ પણ રહેતું નથી. ધર્મદેવ તો સખામણ જે કહેવાની હતી કહી દીધી, અને પછી તો અંતર્વૃત્તિ વાળી લીધી. બધામાંથી હેત તોડી નાખ્યું અને ભગવાનમાં હેત જોડી દીધું. ગ્રસ્તાશ્રમીઓએ કે ત્યાગી સાધુ સંતોએ જ્યારે પોતાના દેહનો કાળ નજીક આવે ત્યારે જેને જે કહેવાનું હોય તે બોલાવીને પ્રેમથી કહી દેવું, કાલ લખી દેવું, અને પછી હવમાંથી હેત તોડી નાખવું અને ભગવાનમાં વૃત્તિ જોડી દેવી. પૂરું કરવું પછી પૂરું કરવું. પણ જો ઉપાધિ રાખ્યા કરે ને એમાં વળી હેત રાખ્યા કરે તો અંતકાળ બગડે, મોક્ષે બગડે, પછી છોડી દેવાનું હોય એવું આ ધર્મદેવના જીવનમાંથી શીખવા મળે છે. બીજે દિવસ એકાદશી હતી અને સુંદર સુખદાયી હરિવાસર પણ હતો. તે દિવસે શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા કરી પોતાનું ચિત્ત ભગવાનના ચરણમાં ધર્મદેવે જોડી દીધું છે. બ્રાહ્મણોનું યથા યોગ્ય સન્માન કરીને દાન આપ્યા. પછી જ્યારે સૂર્ય અસ્ત થયો ત્યારે બધા સગા સંબંધીઓ આવ્યા. સાંજનું ટાણું હતું, બધાને તે દિવસ ઉપવાસ હતો. ધર્મદેવે સૌને પોતાની પાસે બેહાડ્યા. બેહો બાપા, બેહો બધા, હું કવિ વાત સાંભળો. બધા ધર્મદેવની આગળ બેઠા. ધર્મદેવના ઉપર સૌને ઘણો સ્નેહ હતો. ધર્મદેવની ખબર પૂછતા, થોડી ઘણી બીજી વાતો કરતા રાત્રિના 12 વાગી ગયા. બરોબર મધરાતનું ટાણું થયું. તોય પણ બધાય ધર્મદેવના સ્નેહમાં જાગ્યા. કોઈ ઉઠતા નથી, કોઈ ઊંઘતા નથી. છપૈયા અને તરગામના વિપ્રવરો પણ આવ્યા, જેમ કે મનસારામ, વિશ્રામ તિવારી એ ત્યાં રહેતા, તેમની બધી પત્નીઓ વગેરે આવ્યા હતા. સૌ થાક્યા પાક્યા એ લોકો હોઈ ગયા. ધર્મદેવ પાસે હવે શ્રી હરિ સિવાય બીજું કોઈ હતું નહીં. અને રાત્રિના 12 વાગ્યાનો સમય છે, એકાદશીની આ રાત છે. શ્રી હરિએ આખી રાત જાગરણ કર્યું અને પિતાશ્રીના ચરણ ચાંપતા રહ્યા.
ચરણ કમલ નિજ તાત કે ચાપત પ્રેમ સહિત.
ડાયો દીકરો કોને કહેવાય?
ચરણ કમલ નિજ તાત કે ચાપત પ્રેમ સહિત. અતિ તાપ ભરે અંગ મે શાંત હો ગય ચિત.
શ્રી હરિ પોતાના પિતાના ચરણ કમલોને ખૂબ પ્રેમ સાથે દબાવતા રહ્યા. પિતાશ્રીનું શરીર અતિશય તપેલું હતું તાવને લઈને, પણ ચિત્ત એકદમ શાંત હતું. ચહેરા ઉપર નેત્રમાં શાંતિ છવાયેલી દેખાતી હતી. તનમાં તાપ, પણ શરીરમાં મનમાં અંદર શીતળતા હતી.
હરિ કી ઈચ્છા જો અંતર સન્મુખ હો ગયે હું. અજ બ્રહ્મ તેજ હિ સો
દેખત ભયે તત્કાલ તેહી. એ જ વખતે વાલા ઘનશ્યામ મહારાજે ઈચ્છા કરી, સંકલ્પ કર્યો કે તરત જ પિતા ધર્મદેવને અંતરદ્રષ્ટિ પ્રાપ્ત થઈ. તત્કાળ તેમને બ્રહ્મ તેજ દેખાયું. તે તેજમાં સુખમય વૃંદાવન દેખાયું, જ્યાં શ્રી કૃષ્ણ ભગવાનનો અખંડ વિહાર યાને કે વિચરણ છે તેની શોભા કહી શકાતી નથી એવું વૃંદાવન દેખાણું. અને એ વૃંદાવનમાં કરોડો કામદેવને લજ્જા પમાડે એવા ભગવાન શ્રી હરિના દર્શન થયા. હાથમાં સુંદર મુરલી ધારી છે, સુખના મૂળભૂત ગોપીઓ અને ગોવાળોની સાથે શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થવાથી ધર્મદેવને અંતરમાં આનંદ આનંદ થઈ ગયો. રોમાંચિત સબ અંગ ભયેઉ હર્ષ કે નીર નેત્ર સેજરે શ્રી કૃષ્ણ નિજ સુત ઘન શ્યામા એક સ્વરૂપ દેખે સુખ ધામા. આવું પરમાત્માનું દિવ્ય દર્શન થયું, સમગ્ર શરીર રોમાંચિત થઈ ગયું, આંખોમાંથી હરખના આંસુઓ ઝરવા લાગ્યા. શ્રી કૃષ્ણ અને પોતાના પુત્ર ઘનશ્યામને એક જ સ્વરૂપ હોય તેમ સુખમય રીતે દેખ્યા. ધર્મદેવ મનમાં વિહ્વળ થઈ ગયા, શ્રીહરિને દંડવત પ્રણામ કર્યા. સમાધિમાં જે શ્રીહરિ પોતાની આગળ ઊભા હતા તેમને બંને હાથ જોડી નમસ્કાર કર્યા. આવું જોવાથી તેમને આશ્ચર્ય થયું. કૃષ્ણને પોતાના બાળ રૂપે દેખ્યા, ધર્મદેવે પરમ અનુપમ શ્રી કૃષ્ણને શ્રીહરિ રૂપે દેખ્યા અને શ્રીહરિને શ્રી કૃષ્ણ રૂપે દેખ્યા. ધર્મદેવને તે પછી યાદ આવ્યું કે શ્રી કૃષ્ણ જ મારા પુત્ર રૂપે થયા છે, અહો મારે ઘેર મારા પુત્ર ઘનશ્યામ છે, તે રૂપે કૃષ્ણ પોતે પ્રગટ થયા છે. આહા, આમ ધર્મદેવને આવી સમજણ આવી. અને પછી મનમાં થયું કે મારા જેવો બીજો કોઈ અજ્ઞાની નહીં, કારણ કે મેં કૃષ્ણને મારા પુત્રના સમાન માન્યા દેખ્યા, એમ દુઃખ થયું. આવું કહીને તે પ્રેમ વિવશ થઈ ગયા અને શ્રીહરિને વારંવાર ભેટીને મળવા લાગ્યા. આ રીતે ધ્યાનમાં જે સ્વરૂપ દેખાયું હતું તે તુરંત જ અંતર ધ્યાન થઈ ગયું. ધર્મદેવે જે મહાન આશ્ચર્ય દેખ્યું હતું તે બધું સમાધિમાં જાગ્યા પછી કહ્યું. ધ્યાનમાં જે કૃષ્ણના દર્શન થયા હતા તેને તો પોતાની સેવા કરતા જોયા. ઓ, આ તો મારા ચરણ ચાપે છે. પરમ સ્નેહથી ધર્મદેવ ઊભા થઈ, રવા જેવો તમે મારા પગ ન દાબશો એમ કહીને ભેટી પડ્યા. તેમના પ્રત્યેક અંગ રોમાંચિત થઈ ગયા.
હર્ષ ભયે અપાર હે નૈનન સે એક ધાર જરી લાગી અતિ નીર કી ચાતુર્માસ પ્રકાર.
હૃદયમાં અપાર આનંદ થયો. ચોમાસામાં જેવી પાણીની ધારાઓ ચાલે તેવી બંને આંખોમાંથી આંસુઓની ધારાઓ વરસવા લાગી. બંને હાથ જોડીને વારંવાર નમસ્કાર કર્યા. અપાર આશ્ચર્ય દેખીને પ્રેમથી ધર્મદેવ હવે પોતાના પુત્ર રૂપ પ્રગટ પરમાત્માને સ્તુતિ કરીને પ્રાર્થના કરીને વિનવવા લાગ્યા.
નર નાટ્યન કહા કી માનુષ રૂપ કો ધારી કર. નર નાટક મહા કી માનુષ રૂપ કો ધારી કર. નર નાટક મહા કી માનુષ રૂપ કો ધારી કર. નાટક મહા કી છિપાઈ રખે ઐશ્વર્ય અનાથ કરી અહો છિપાઈ રખે ઐશ્વર્ય અનંત
હે નર નાટ્ય કરનારા મુરારી આપે અતિશય નર નાટ્ય કર્યું. અરે મને ખબર જ પડવાનો દીધી, બધું સામર્થ્ય છુપાવીને રાખ્યું. તમે આમના મનુષ્ય જેવા જ રહ્યા. આહા, બધું સામર્થ્ય છુપાવીને આવું તમે મનુષ્ય રૂપ ધર્યું છે અને અનંત ઐશ્વર્ય છુપાવ્યું છે. સમગ્ર જગતના નાથ શ્રી કૃષ્ણ છે, તે જ આપ મારા પુત્ર રૂપ શ્રી હરિ છો. હું બંને હાથ જોડીને આપને વંદન કરું છું, પ્રભુ આપને વંદન કરું છું. મારા ઈષ્ટદેવ કૃષ્ણ આપ પ્રગટ થયા છો. પુરુષોત્તમ પૂરણ જો કહે હું મેરે ઘર સો પ્રગટ ભય હું. અહો પુરુષોત્તમ પૂરણ પૂરણ પુરુષોત્તમ સર્વ અવતારી જો કહે હું મેરે ઘર સો પ્રગટ ભય હું. સત્ય વચન કર નેકુ કાજા અનંત સામર્થ્ય પ્રગટે આજા. તમે તમારું વચન સત્ય કરવાને માટે આજે અનંત સામર્થ્ય પ્રગટ કર્યા છે. અનંત સામર્થ્ય
મેરે પુત્ર ભયે અબ વારા, મેરે પુત્ર ભયે અબ વારા, સ્વતંત્ર મહાજ્ઞાન ભંડારા,
સ્વતંત્ર મહાજ્ઞાન ભંડારા,
સ્વતંત્ર મહાજ્ઞાન ભંડારા,
સ્વતંત્ર મહાજ્ઞાન ભંડારા.
જન્મ સમય જનાય જ્ઞાન,
મહાન તેજોમય ભગવત સ્વરૂપે તેથી તમે મને દર્શન આપ્યું હતું.
અબ લગ સો મે ભૂલ ગયે હું,
અરે ત્યાર સુધી ભૂલી
ગયો મેં, ભૂલ ગયે હું મેં. અબ લગ સો મેં ભૂલ ગયે હું,
અબ લગ સો મેં ભૂલ ગયે
હું. અજ્ઞાન મેં કેતે કાલ ભયે,
અજ્ઞાન મેં કેતે કાલ ભયે,
ફેર જ્ઞાન અબ દિયે હી તે હા,
ફેર જ્ઞાન અબ દિયે હી તે હા.
ભૂલ ન જાઓ મેં કબ હું એ હા,
ભૂલ ન જાઓ મેં કબ હું એ હા.
અરે રે, કેટલો એ કાળ અજ્ઞાનમાં અજ્ઞાનમાં મારો પસાર થઈ ગયો, ભૂલી ગયો હું. તમે મને તમારું જ્ઞાન આપ્યું હતું પણ ભૂલી ગયો, તમને દીકરો માનીને બેસી ગયો. અરે તમે દયા કરીને અત્યારે તે જ્ઞાન મને ફરીવાર આપ્યું, બહુ કૃપા કરી. પણ હે પ્રભુ, હે પ્રભુ, હવે તેને હું ક્યારેય ભૂલું નહીં, ક્યારેય ભૂલું નહીં. બસ એ વાર આપની પાસે હું માગું છું કે આ તમારા સ્વરૂપનું માહાત્મ્ય સહિતે જે અદ્ભુત મને પ્રગટ હરિનું જ્ઞાન થયું છે એ હવે હું કોઈ દી ભૂલું નહીં. બસ એ વાર આપો, બસ મારી ઉપર દયા કરો, મને આપના સ્વરૂપમાં દિવ્ય ભાવ કાયમ રહો, કદી મનુષ્ય બુદ્ધિ ન થાવ. આજ કાલમાં મારું શરીર છૂટી જશે એવું મને લાગે છે. હવે મારી રક્ષા કરનારા બસ આપ એક છો.
તાકે ભય ન રહે મન લેશા, તાકે ભય ન રહે મન લેશા.
અંતર મેં છૂટ ગયે કલેશા,
અંતર સે
પ્રભુ. હવે મારું શરીર છૂટે તો ભલે છૂટે, મને એનો બિલકુલ ભય રહ્યો નથી.
તાકે ભય ન રહે મન લેશા,
બિલકુલ મને ડર નથી.
મન લેશા
અંતર સે છૂટ ગયે કલેશા,
અંતર
બધો જ કલેશ હૃદયમાંથી નીકળી ગયો છે.
હમારે
આપનો દ્રઢ આશ્રય કરવાથી મને પરમ સુખ પ્રાપ્ત થયું છે. હવે મારા મનમાં એક જ ખેદ રહ્યા કરે છે અને તે પણ આપની બાબતનો છે પ્રભુ, આપની બાબતનો. હે પિતાશ્રી, મારી બાબતનો શું ખેદ થાય છે? ઘનશ્યામ, હું એમ કહું છું કે મને આપના વિયોગનો અપાર ખેદ છે, એમ તમારી બાબતનો, બીજું કાંઈ સમજશો નહીં. મને એમ થાય છે કે મારું દેહ પડે તો ભલે પડી જાય, પણ મને તમારો વિયોગ થશે, મારે તમારે છૂટા પડવાનું થશે, બસ આ મને ખેદ થાય છે. સૌથી વધારે દુઃખ તો વિચાર કરીને મેં, ઘનશ્યામ, વિચાર કરીને મેં એ જોયું છે કે મને આપનો વિયોગ થશે, તો હવે મારો ફરીને જો જન્મ થાય તો જ્યાં આપ હોવ ત્યાં થાય, આપની પાસે હું આ એક વર માંગુ છું, મને તમારો વિયોગ ન ખપે, જન્મ ખપે, જ્યાં આપ હો ત્યાં જન્મ ભલે થાય, પણ ધામ હોય તોય જો ત્યાં તમારો વિયોગ હોય તો ન જોઈએ, ધરા ભલે હોય પણ તમારો યોગ જોઈએ. આવી મોટી વાત ધર્મદેવ સિવાય બીજો કોણ બોલી શકે? ધર્મદેવે કહેલા વચનને કાને સાંભળીને ભગવાન શ્રીએ કહ્યું કે પિતાજી, પિતાજી આપ મારી વાત સાંભળો, આવું દુઃખ ન રાખશો મનમાં, મારી વાત સાંભળો, આપનો બધો ખેદ મટી જશે. યહ લોક પર લોક મે ન કરી હું વિયોગ, હમ તિહા રખ હું તુમકો, તુમ તિહા હમ જોગ. પિતાજી, આ લોકમાં ને પરલોકમાં હવે આપને મારો વિયોગ ક્યારેય નહીં થાય. મેં એવો વરદાન દીધું આપકો, હું હોઈશ ત્યાં આપ હશો, અને જ્યાં આપ હશો ત્યાં હું હોઈશ. હમ તિહા રખ હું તુમકો, હું જ્યાં જાઉં તમને રાખીશ, તુમ તિહા હમ જોગ, અને તમે જ્યાં હશો ત્યાં હું રહીશ. તૈસે હમ તુમ દો, આવી રીતે હું ને તમે બે એકમેક સદા રહેંગે. તૈસે હમ તુમ દો પ્રીત જોરી મગ કરી કે અબે, તૈસે હમ તુમ દો પ્રીત જોરી મગ કરી કે અબે, તૈસે વાહ તૈસે હમ તુમ દો પ્રીત જોરી મગ કરી કે અબે, તૈસે હમ તુમ દો પ્રીત જોરી મગ કરી કે અબે. સંગ રહેંગે સો પ્રીત બિન સંગ રહી કહાં, સંગ રહેંગે સો પ્રીત બિન સંગ રહી કહાં. વસ્તુ સાર મેં સાર ઇનસે સાર નહીં હે કો, વસ્તુ સાર મેં સાર. હે પિતાજી, કુમુદ પાણીમાં રહે છે, પોઈણ, અને ચંદ્રમા, ચંદ્રમા તો આકાશમાં રહે છે, પણ તે બંને પ્રેમ રૂપી દોરીથી બંધાયેલા રહે છે, અને પ્રેમ રૂપ દોરીથી બંધાયેલા હોવાથી સદા પાસે જ જણાય છે. આમ કહેવાતી જે દૂરી, તે દૂરી જ નથી જો પ્રેમથી હૈયા એક હોય તો, બાકી તો આલિંગન કરીને બેઠા હોય તોય દૂર ના દૂર જ છે, નજીક પણ હું તો પ્રેમ જ છે, ખેંચાણ જ છે, સાચું હેત જ નજીક પણ છે. બસ ચંદ્રમા અને પોઈણાની જેમ હમ તુમ દોય પ્રીત દોરી મગ કરી કે અબે સંગ રહેંગે સોય. તેમજ હું અને આપ આપણે બંને પ્રેમરૂપી દોરીથી બંધાઈને સદા સાથે જ રહીશું, અને પ્રેમ વિના સાથે ક્યાં રહેવાય છે? હે પિતાજી, પ્રેમ વિના કાંઈ સાથે રહેવાય છે? આપણે પ્રેમ દોરીથી બંધાયેલા હવે સદાય સાથે રહેશું. આવી અદ્ભુત વાત કરી. અને છેલ્લે પિતાને એમ કહ્યું, વસ્તુ સાર મેં સાર, ઈન મેં સાર નહીં હે કો. અનંત કોટી બ્રહ્માંડમાં જે સારમાં સાર વસ્તુ છે, જેનાથી વિશેષ કોઈ સાર નથી, તે વસ્તુને આ સમયે તમે પામ્યા છો. અર્થાત મારા જેવું કોઈ નથી, તમે મને પામ્યા છો. તુમ પાયે અબવાર, તુમ સમ નહીં હે ભાગ્ય કહું. માટે હે પિતા, તમે જાણો ન જાણો, માનો ન માનો, પણ હું તમને મળ્યો છું એટલે તમારા જેવો ભાગ્યશાળી કોઈ નથી. તમે મહાભાગ્યશાળી છો. આમ 75મો તરંગ સમાપ્ત થયો. જે વાત સાક્ષાત થઈ છે તેને મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજા આગળ કહે છે. હે રાજા, તમે સાંભળો. 76મો તરંગ. શ્રી હરિએ પોતાના પિતા ધર્મદેવને કહ્યું,
ભૌતિક દેહ કો ત્યાગ કરી દિવ્ય તન ધરો અબ તાત.
હે પિતાજી, હવે આ ભૌતિક દેહ નો ત્યાગ કરો, છોડી દો આ દેહ,
દિવ્ય તન ધરો તાત, સદા રહો મમ પાસહી.
દિવ્ય દેહ સદાય મારી પાસે રહો.
કોઉન ભય રહાત,
કોઈ ભય નહીં રહે, મારો વિશ્વાસ કરો, કોઈ ભય નહીં રહે.
ધર્મ કુલ તવ જોઈ જો જો પાયે સંબંધ મમ, નિષ્પાપ ભય સોઈ મેરો વિયોગ ન હોઉ અબે.
જે આપના ધર્મ કુળમાં છે, જે જે મારા સંબંધને પામ્યા છે, તે બધા નિષ્પાપ થયા છે, હવે તેમને મારો વિયોગ નહીં રહે.
સંશય કો કરો ત્યાગ, સંશય કો કરો ત્યાગ, નિશ્ચિત હો તુમ મન કરી.
પોતાના પિતાને સમજાવે છે અંતકાળે. પિતાશ્રી, સંશય કો કરો ત્યાગ, સંશય કાઢી નાખો, શંકાવાન વિનશ્યતિ, જરાય મન ડગાવશો નહીં.
અડગ અડગ અચલ
મારો વિશ્વાસ કરો. મનમાંથી સંદેહ માત્ર ને કાઢી નાખો.
એક નિશ્ચય ઉપર આવો, એક નિર્ણય કરો, હલબલશો નહીં.
આપ સૌ મહાન ભાગ્યવાન છો, તેની આપને કોઈને ખબર નથી. પિતાશ્રી, તમને કોણ મળ્યું છે, તમારા કુળમાં કોણ જન્મ્યું છે, એની જેવી જોઈએ એવી તમને ખબર નથી. બધી શંકા કાઢી નાખો. હું જે વચન કહું છું એમાં વિશ્વાસ રાખો. હું જે કહું છું તેનું આપને જ્ઞાન થશે, આપને ત્યાં મારો જન્મ થયો છે, તેથી હવે કોઈને ફરીવાર જન્મ લેવો નહીં પડે.
સબસે પરમે આયો જોઉં, તાકર કુલ સબ પર તવ હોયું. સૌથી પર સર્વોપરી પુરુષોત્તમ સર્વાવતારી એવો હું આપને ત્યાં આવ્યો છું. સબસે પર મેં આવ્યો છું, તેનાથી આપનું કુળ પણ સર્વોપરી થયું છે. તાકર કુલ સબ પર તવ હોઉં, ઇનસે પર ન રહો હી કોઈ, ધર્મ જ્ઞાન ભક્તિ કર સોઈ. તેમાં જે ધર્મ અને જ્ઞાને સહિત ભક્તિ કરશે તેનાથી કોઈ શ્રેષ્ઠ નહીં હોય.
તમારા કુળમાં જે ધર્મ અને જ્ઞાને સહિત ભક્તિ કરશે તેનાથી કોઈ શ્રેષ્ઠ નહીં હોય. વૈરાગ અને વિવેક ઇત્યાદિ અનંત ઉત્તમ ગુણ કહેવાય છે તે બધા આપના કુળમાં આવીને રહેશે અને બીજા બધા મનુષ્યોમાં તે સદગુણો નાશ થશે. કાળ તો બધાના સદગુણો નાશ કરી નાખે છે, પણ તમારા પ્રાગટ્યના પ્રતાપે તમારામાં એ બધા ગુણો રહેશે. તવ કુલ વિનન મોક્ષ હિ ઓરા ઓર દિયે સબ ધર્મ કુ તોરા. અરે બીજા બધાએ તો અત્યારે ધર્મ નિયમને તોડી નાખ્યા છે, માટે તમારા કુળ વિના બીજે ક્યાંય મોક્ષ નથી. જ્યાં ધર્મ ન હોય ત્યાં અધર્મ રહે, હે, જ્યાં સત્ય ન હોય ત્યાં અસત્ય રહે. અધર્મથી શુભ વિદ્વાનોનો પણ નાશ થાય છે, શુભ બુદ્ધિનો પણ નાશ થાય છે. શુભમતી નાશ હોવે જબહી અન્યાય કો ન્યાય કરત હૈ તબહી તબ તેહી ધન સંપત સુખ નાના સો સબ પલક મે હોવે હાના. પિતાશ્રી, જ્યારે શુભ બુદ્ધિનો નાશ થઈ જાય માણસમાંથી ત્યારે અન્યાયને ન્યાય કરે છે, એને અન્યાય ન્યાય જ લાગે, અને તે પછી તેના ધન સંપત્તિ અને અનેક પ્રકારના સુખ તે બધું એક પલ વારમાં નષ્ટ થઈ જાય છે. અન્યાયને ન્યાય માને, અસત્યને સત્ય માને, સારાને નબળા માને, મિત્રને દુશ્મન માને, દુશ્મનને મિત્ર માને, પછી એનું ક્યાંથી સારું થાય? અધર્મથી જેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે એને આવું બધું થઈ જાય છે. એક લેશ માત્ર પણ તેની કીર્તિ ટકતી નથી. હિરણાક્ષ, રાવણ અને કંસ બ્રહ્માના સમાન બુદ્ધિમાન હતા, કઈ જેવા તેવા નહોતા, બ્રહ્મા જેવા બુદ્ધિશાળી હતા. તેનો બધો વંશ સહિત નાશ થઈ ગયો હતો. હું કામ થઈ ગયો હતો? ખરાબ માણાનો સંગ કર્યો, પોતાની બુદ્ધિ અને પોતાની આવડત અને પોતાની જે કાંઈ શક્તિ હતી એને લઈને એના આશ્રયે એવા ઉદ્ધતને અભિમાની થઈ ગયા કે કોઈનું કાંઈ માનવું સાંભળવું જ નહીં, ને મારા ઠેઠ ભગવાન હામાં થયા બોલો, મૂળ જાતના જીવને. અને પછી એનો વંશ સહિત નાશ થઈ ગયો. માટે ભગવાન ગમે એટલી મોટાઈ આપે, ગમે એટલી બુદ્ધિ આપે, ગમે એટલી આવડત સગવડ કળાઓ સદગુણો આપે, ગમે એટલા માણસોનું આપણને સ્વામિત્વ આપે, ગમે એટલી ધન સંપત્તિના ધણી કરીને આપણને રાખે, તો પણ કોઈ વાતનું અભિમાન લેશ પણ રાખવું નહીં. દાસના દાસ થઈને હાથ જોડીને રહેવું. કોકનું ભલું થાય એના માટે કાંઈ બે શબ્દ કહીએ એનો વાંધો નહીં, પણ મનથી તો હવના ગોલા થઈને રહેવું. આ બધું મળ્યું છે એના આશ્રય તળે, એના પ્રભાવ તળે ક્યારેય જીવવું નહીં, ભગવાનની કૃપાના કરુણાના પ્રભાવ તળે જ વહેવું. અરે ભાઈ, રાવણ હિરણાક્ષ કંસ જેવા જો અધર્મમાં ગયા તો કુળે સહિત નાશ પામી ગયા તો હે પિતાજી બીજા લોકોની શી ગણતી? ધર્મથી હરિ દૂર નથી, હરિ તો ધર્મની નજીક છે. ભગવાન કદાચ દૂર હોય, કદાચ દૂર હોય, તો પણ હે પિતાજી જે ધર્મ અને ભક્તિ રાખે છે તેની સાથે જ પ્રભુ છે. બહારથી એવું લાગે છેટા છે, પણ ધર્મ નિયમ વાળા અને અતિ પ્રેમી માણસોની સાથે જ પ્રભુ રહે છે. અને આવી વાતને તો જ્ઞાની જનો જ સમજે છે. અને પિતાશ્રી, તમે તો જ્ઞાની છો.
તુમ હો જ્ઞાની ધર્મ વર ધીરા,
ભાઈ
ગીતાશ્રી, આપ મહાન જ્ઞાની છો, ધર્મનિષ્ઠ છો અને ધીર છો. તુમ હો જ્ઞાની ધર્મવર ધીરા, તુમકો ચાહત બડે અમીરા. પિતાશ્રી, આપને મોટા મોટા અમીરો, શ્રીમંત પુરુષો, રાજ પુરુષો પણ ચાહે છે. આપની કીર્તિ મોટા મોટાના માથા ઉપર બેઠી છે. અત્યારે તો આપ સૌથી અસંગ થઈ ગયા છો. તમે જોકે એ બધું અત્યારે મેલી દીધું છે, મારામાં વૃત્તિઓ જોડી દીધી છે, કોણ મને ચાહે છે ને કોણ નથી એ બધું ભૂલી ગયા છો. અને આપના બધા જ મનોરથ પૂર્ણ થઈ ગયા છે. હવે આપ કૃષ્ણ પરાયણ રહો, જવા દો એ બધું. હવે તમે માત્ર કૃષ્ણ પરાયણ રહો. કૃષ્ણ આપની પાસે જ છે. આપ મનને શુદ્ધ કરો, હૃદયમાં પ્રકાશ થશે. હે, મનને શુદ્ધ કરો.
નિજ આત્મા હે તેજમય, તામે ધરો તુમ ધ્યાન.
પિતાશ્રી,
નિજ આત્મા હે તેજમય, તામે ધરો તુમ ધ્યાન. તિહા મમ કૃષ્ણ સ્વરૂપ હે,
ત્યાં મારું મૂળ સ્વરૂપ છે.
શોભા નિધે ભગવાન,
ત્યાં હું શોભાની ખાણ રૂપે મૂળ સ્વરૂપે બિરાજમાન છું. આપના તેજોમય આત્મામાં મારું ધ્યાન કરો. તમે મારામાં, હું તમારામાં, જુદો મને તમે તમારાથી માનશો નહીં. સદૈવ દાસ રૂપે તમે મારામાં રહો. આવું ઘનશ્યામ બોલ્યા. હે ઉત્તમ રૂપ, ધર્મદેવની વાત જે મેં કહી તેને તમે સાંભળીને, હા મુક્તાનંદ સ્વામી સાંભળ્યો. દાદા ખાચર, જે પ્રેમથી આને ગાશે એના ઉપર શ્રીહરિ અતિશય પ્રસન્ન થશે. શ્રીહરિએ પ્રસન્ન થઈને પોતાના પિતાને પ્રત્યે જે જે વચન કહ્યા છે ને દાદા, તે વચન કરોડો પાપોને તત્કાળ ભસ્મ કરી દેવા છે. આ કોઈ નાનીઓની વાત નથી, હે, કે કરોડો પાપોને ભસ્મ કરી દે છે. શ્રીહરિએ જે અમૃત જેવા વચન કહ્યા તેને સાંભળીને ધર્મદેવ રાજી થયા. પછી તરત ધર્મદેવે નમસ્કાર કરીને શ્રીહરિ આગળ વચન કહ્યા. હવે ધર્મદેવ બોલે છે, અદ્ભુત બોલે છે.
અનંત ભુવન પતિ શ્રી હરિ રાયા, અનંત ભુવન પતિ શ્રી હરિ રાયા, કરિ કરુણા મમ ઘર હે આયા, કરિ કરુણા મમ ઘર
તમે મારા ઉપર ઉપકાર કર્યો છે.
આયુષ્ય પ્રજનતા
દેવકારના બદલામાં તો હું કેવળ બે હાથ જોડીને મારા મસ્તકને આપના ચરણોમાં નમાવીને વંદન કરું છું. આવા પોતાના પિતાશ્રીના વચન સાંભળીને તે સમયે શ્રીહરિએ પિતાને એમ કહ્યું કે હે તાત, આપ જે વચન કહેશો તેને હું હરખથી કરીશ. ત્યાગ તપ મોય વલ્લભ તાતા, યામે રુચિ સદા રહાતા, ખાન પાન મન વાંછિત ભોગા, વિષ સમ લગત ભયાનક રોગા. પિતાશ્રી, એક મારી વાત આપને કહી દઉં, મને ત્યાગ અને તપ બહુ વાલા લાગે છે. પિતાશ્રી, મને ત્યાગ અને તપ બહુ વાલા લાગે છે. જગતને આ બે વાના બિલકુલ ગમતા નથી. ત્યાગ કરવો ન ગમે ને તપ કરવું ન ગમે. ઘનશ્યામ કહે છે, પિતાશ્રી, આ બે મને બહુ વાલા લાગે છે. ખાન પાન વગેરે મનોવાંછિત ભોગો તો મને ઝેર જેવા લાગે છે. જગતના બધા જીવોને ખાન પાન મનોવાંછિત ભોગ અમૃત જેવા લાગે, દેહાભિમાનીને. જ્યારે ભગવાન કહે છે, મને ઝેર જેવા લાગે છે અને ભયાનક રોગો જેવા લાગે છે, જીવલેણ રોગ જેવા લાગે આ બધા ભોગ. વિષય ભોગ કો ત્યાગ હી કરના, હરિ ભક્તિ મે સદા અનુસરના, ખાન પાન મે રુચિ સબહી, સોન કરના મિલત ન કબહી. મનના ધાર્યા મુજબના સમગ્ર ખાન પાન વગેરેમાં રુચિ ન રાખવી. હે કે એમાં રુચિ ન રાખવી જોઈએ. મન ધાર્યા આ બધા ભોગોમાં, ખાન પાનાદિકમાં, શબ્દ સ્પર્શ રૂપરસ ગંધ વિષયમાં રુચિ ન રાખવી. કારણ કે મનના ધાર્યા પ્રમાણે તો ક્યારેય તે મળવાનું જ નથી. માટે મનને દંડ દેવો. મન તો આવું જોઈએ ને તેવું જોઈએ એમ ઓવર અપેક્ષા રાખ્યા જ કરે, અને એ પ્રમાણે તો ક્યારેય કોઈને કાંઈ મળતું નથી. બધું મન કહે એવું કાંઈ ફિટ પડતું જ નથી. માટે મનને ઠમઠોરીને ભગવાને જે જેવું જે ટાણે આપ્યું હોય તેમાં પરમ શાંતિ માનવી. હે, મનના ધાર્યા પ્રમાણે તો ક્યારેય તે મળવાનું જ નથી. અને જે માણસો જેવું ભગવાન જે ટાણે આપે તેમાં સંતોષ માનતા હોય એવા મનુષ્યો તો આ જગતમાં દુર્લભ છે. સંતોષી મનુષ્યો જગતમાં દુર્લભ છે. ત્યાગ અને તપમાં તત્પર એવા લોકોને ખોળીએ જ છીએ. મહારાજ કે પણ જડતા નથી. હે કે ત્યાગ અને તપમાં તત્પર, ભોગ ને રોગ માનતા હોય એવા લોકોને તો અમે ખોળીએ જ છીએ. જે વિપ્રો છે તેમણે તો ખાસ કરીને ત્યાગ અને તપ પરાયણ રહેવું જોઈએ. બ્રાહ્મણોને તો ખાસ, ત્યાગી સંતોએ ખાસ. તે સાંભળીને ધર્મદેવને ઘણો જ આનંદ થયો. આવી પિતા આગળ વાતો કરે છે પ્રભુ. આ સાંભળીને ધર્મદાદા રાજી રાજી થઈ ગયા. તરત જ તેણે રામ પ્રતાપજીની ઈચ્છા રામજીને બોલાવ્યા. આ એકાદશીની રાત્રે 12 વાગ્યા પછી પ્રોગ્રામ શરૂ થયો છે. જાગરણમાં 12 વાગ્યા સુધી તો બધા હગાવાલા બેઠા હતા, થાક્યા પાક્યા. એ પછી હોઈ ગયા બારી ગામથી આવેલા ગામના બધા. પછી એકલા પિતાશ્રીના ઘનશ્યામ પગ દાબતા, પછી સંકલ્પ કર્યો કે મારું જ્ઞાન થાવ, સમાધિ થઈ, સમાધિમાંથી જાગ્યા અને પછી પસ્તાવો કર્યો અને સ્તુતિ કરી, વર માગ્યો, ભગવાને બધી વાત કરી. લગભગ આટલી વાતો થઈ ત્યાં રાત ઘણી વહી ગઈ છે અને મહારાજે જ્યારે આવી વાત કરી, ત્યાગ ને તપ મને વાલા છે, ખાનપાન ને ભોગ મને રોગ જેવા લાગે છે, બ્રાહ્મણોએ તો તપ ત્યાગ પરાયણ રહેવું જોઈએ, એટલે ધર્મદેવે તરત જ રામ પ્રતાપજીને ઈશારામને બોલાવ્યા, ગાડીને લાવ્યા એવું લાગ્યું. તેઓ આવ્યા પછી ધર્મદેવે પોતાનો અંત સમય વિચારીને ઘણા મહત્વપૂર્ણ વચનો કહ્યા.
હરિ જ્ઞાન ચિંતામણી કલ્પતરુહી જોય, પારસ મની કોઉ કહત હે જાનો તુમ હી સોય.
રામ પ્રતાપ, હા પિતાજી, ઈચ્છા રામ, હા દાદા, તમે બંને સમજી રાખો, શું શ્રી હરિના સ્વરૂપ બાબતના જ્ઞાનને કોઈ ચિંતામણી કહે છે તો કોઈ કલ્પતરુ કે પારસમણી કહે છે, પરશમણી. તે જ્ઞાન આજ તમને બંનેને આપવાની મારી ઘણી ઈચ્છા છે. તે જ્ઞાનને તમે બે ભાઈ પ્રયત્નપૂર્વક સંભાળી રાખજો, ક્યારેય ભૂલી જતા નહીં. મારા અંત સમયને ધ્યાનમાં લઈને છેલ્લે છેલ્લે મરણ મૂડી તમને આપતો જાઉં, પણ એને તમે વેડફી નાખતા નહીં, ક્યારેય ભૂલી ન જતા આ વાત. આ જ્ઞાનને ક્યારેય દૂર કરશો નહીં, મહેરબાની કરીને ભૂલશો નહીં. પોતાનો મૃત્યુ સમય જાણીને ધર્મદેવ હૃદયના ઘણા જ પ્રેમથી બંને પુત્રોને શિક્ષા વચન કહે છે. પ્રસન્ન મનથી શ્રી હરિના સ્વરૂપનું જ્ઞાનરૂપી ધન આપે છે.
કૌ દેવત ધન અપાર, મૃત્યુ સમય નિજ પુત્ર કો. એ જી કૌ દેવત ધન અપાર, મૃત્યુ સમય નિજ પુત્ર કો. ત્યું ધર્મ દેવ વિચાર, જ્ઞાન રૂપ ધન દેત અખોટ.
આ સંસારમાં કોઈક માણસો મરતી વેળાએ પોતાના દીકરાને અપાર ધન આપે છે, જમીન, સોના, ચાંદી, બંગલા, ઘરાણા, દીકતા, ધંધા બધું આપે છે. પણ ધર્મદેવ કે એવું નાશવંત આપીને છોકરાનું બગાડીને જ મરવું છે ને? ત્યું ધર્મદેવે વિચાર કર્યો કે મારે મારા દીકરાને જ્ઞાનરૂપ ધન દેવું છે, ભગવાનનું જ્ઞાન, સાચા સત્સંગરૂપી ધનને દેવું છે, કે જે ધન અખૂટ છે, ક્યારેય ખૂટતું નથી, ખાઈપું ખૂટે નહીં. એ ધન, ઓલું ધન તો વપરાઈ જાય, એ ધન તો ફેલ ફતુર કરાવે, અભિમાની બનાવે, નરકમાં નાખે, પાપ કરાવે. જ્યારે આ સત્સંગરૂપી ભગવાનના સ્વરૂપના જ્ઞાનરૂપી ધન તો માણસનો ઉદ્ધાર કરી નાખે. મારા દીકરાને મારે એ ધન દેવું છે એમ ધર્મદાદાએ વિચાર કર્યો. બોલો, આજકાલના બાપા કેટલાક આવા, આવી માતાઓ કેટલી, કે પોતાના સંતાનોને આવી મૂડી આપતા જવાની ભાવના રાખે, ઓછું છે. બાપ જ હાવ અજ્ઞાની હોય ને છોકરાને શું જ્ઞાન થાય? હે, બાપા જ રોજ ઉઠીને છોકરાને અજ્ઞાન પાતા હોય, પૈસા ભેગા કરજે, હો કોઈ છેતરી ન જાય, હો બધાને તારે છેતરી લેવા, લ્યો રૂપિયાનો, સ્ત્રીધનના સુખનો જ મહિમા છોકરાને કીધ્યા જ કરતા હોય. ઓલ્યો બજારે જાય તો એનો જ મહિમા સાંભળે, નિહાળે જાય તો એ જ ભણવાનું, ઓફિસે જાય તો ત્યાં ભેગા થાય બધા સ્ત્રી ધનનો જ મહિમા ગાતા હોય, ઘેરે આવે ત્યારે મા બાપ એનો જ મહિમા ગાય. ભગવાનનો મહિમા ગાનારા તો કોક મંદિરે સાધુ સંત ભક્તો મળે તો થાય, બાકી મોટા ભાગે મંદિરે જો એવા મળી જાય તો એ ગાવા માંડે. ત્યારે ધર્મદેવ ભગવાનનું જ્ઞાન કહેવા તૈયાર થયા, ભગવાનનો મહિમા સમજાવવા તૈયાર થયા. લ્યો હે પુત્રો, હું જે કહું છું તે મારું વચન અજોડ છે, તમારું હિત કરનારું છે દીકરાઓ, અને તમને તે મારું વચન સુખરૂપ છે. અજોડ કીધું, તમારું હિત કરનારું કીધું, અને તમને સુખરૂપ છે. પાછું એવું નથી કે દહ ચાંદણી કરીને દુઃખરૂપ થાય પછી હિત થાય, સીધે સીધું સુખરૂપ છે. જે અતિશય રહસ્ય વાત છે, ખાનગી સિક્રેટ, ગુપ્તમાં ગુપ્ત જ્ઞાન છે આ, તેને તમે તત્પર થઈને સાંભળો. એટલે રામ પ્રતાપજીની ઈચ્છારામ બરાબર તત્પર થઈ ગયા. દાદા કહે છે, હું જે સિદ્ધાંત વચન કહું છું તેને સ્નેહથી હૃદયમાં હંગરી રાખજો. ફરી વાર કીધું, કારણ કે દાદાને ખબર છે કે આ વાત ભૂલાઈ જવાની. ઘનશ્યામમાં મનુષ ભાવ થવાનો. ફરીને કીધું કે આ વાત હૃદયમાં હંગરી રાખજો. ત્યારે તે બંને ભાઈઓએ હાથ જોડીને કહ્યું કે હે તાત, અમે આપના વચનને પાળશું પાળશું. એમના મનમાં એમ છે કંઈક પાળવાનું કે છે, એટલે એ બે એમ બોલે છે, પાળશું બાપા. આપ જે જે હિતકારી વચન કહેશો તેને અમે સત્ય માનીને યાદ રાખશું, તેમાં કદાચ કાંઈ ફેર પડે તો અમને પુત્રને કુપુત્ર માનજો. કહેશો પુત્ર ને કુપુત્ર માનજો. ત્યારે ધર્મદેવ રાજી થયા. તે સમયે સુંદર વચન બોલ્યા, શ્રેષ્ઠમાં અતિ શ્રેષ્ઠ વાત વિચારીને તેઓ કહેવા લાગ્યા.
રાધા કૃષ્ણ મમ ઈષ્ટ દેવ જય હા, રાધા કૃષ્ણ મમ ઈષ્ટ દેવ જય હા, આદિ કરત મે નિશ દિન સેવા, આદિ કરત મે નિશ દિન સેવા, રાધા કૃષ્ણ મમ ઈષ્ટ હે દિન સેવા, અનંત અવતાર કે અવતારે, અનંત બ્રહ્માંડ કે મહી હે ભારી, અનંત બ્રહ્માંડ કે મહી હે ભારી, આકે નામ હે અનંત અપારા, સો પાવે જય સો ભક્ત
પુત્રો. શ્રી રાધા કૃષ્ણ મારા ઈષ્ટદેવ છે, જેની સેવા દિન રાત હું કરતો રહ્યો છું, જે અનંત અવતારનો અવતારી છે અને અનંત બ્રહ્માંડોની અંદર છે અને બહારે બધી રહ્યા છે. એમના ધામ અનંત અને અપાર છે, તેને જે અધિકારી ભક્ત હોય તે પામે છે. ધામ ભગવાનના અનેક છે. જૈસો ભક્ત, જે જગદત જેવો અધિકારી હોય તેને તેવું ધામ મળે છે. આવા મહાન સમર્થ જે ભગવાન છે તે તમારા બંનેના ભાઈ થયા છે, એ આ ઘનશ્યામ છે. રામ પ્રતાપજીની ઈચ્છા, રામજી ઘનશ્યામની હામું જોવે છે કે આ અનંત કોટી બ્રહ્માંડના ધામોના ધણી છે. એમ કેમ ગળે ઘૂંટડો ઉતરી જાય? એટલે દાદા આગળ બોલ્યા,
સો બાત નીચે કરી તુમ જાનો, બંધુ બુદ્ધિ આમે મત માનો.
આ વાત તમે બે નક્કી માની લો, ચોક્કસ નક્કી કરી નાખો કે આ ભગવાન છે. એવી અદ્ભુત વાત કરે છે. આ ઘનશ્યામમાં ક્યારેય તમે બંધુ બુદ્ધિ મત માનો ભાઈ બુદ્ધિ નો કરશો, કેમ જે આ તમારા ભાઈ નથી અને આ મારા દીકરા નથી, એ પરમાત્મા છે, બધાના સર્વોપરી સર્વશ્રેષ્ઠ પિતા. તો તમે મહેરબાની કરીને આ અમારા ભાઈ છે આવી ભાવના રાખશો નહીં, એના જેટલા મનુષ્યચરિત્ર છે તે બધા મોક્ષદાયી છે એમ તમે માનજો. એ વીટી ચોરે કે ગમે તે લીલા કરે, અનંત જીવનનો ઉદ્ધાર કરવાને માટે તેઓ આજે મારે ઘેર પ્રગટ થયા છે. મારો જ્યારે અંત સમય આવ્યો છે છોકરાઓ, મારો જ્યારે અંત સમય આવ્યો છે ત્યારે તે શ્રીહરિએ મને પોતાનો પ્રતાપ બતાવ્યો છે, મારે હાઈમો હમાતો નથી. તે સમર્થ મહાપ્રભુને હું આટલા દિવસ સુધી મારા પુત્ર છે એમ જાણતો હતો. અરે રે, મેં આ બહુ મોટી ખોટ કાઢી, પણ હવે અત્યારે તેમનો બધો મહિમા એમણે જ દયા કરીને મને જ્યારે સમજાવ્યો છે તે તમને બંનેને હું કહી રહ્યો છું. મારું આ જ્ઞાન છે એ ચિંતામણી છે, પારસમણી છે અને મારી સાચી અંતિમ મૂડી છે. હું તમને બંગલા કે ધન કે રૂપિયા ભલે નથી દેતો, પણ તમને હું ભગવાન પ્રગટ પુરુષોત્તમનું જ્ઞાન આપું છું કે જેની આગળ કરોડો બ્રહ્માંડ પણ તુચ્છ છે. આવા ઘોર કળિયુગમાં તે શ્રીહરિ પ્રગટ થયા છે. હવે તે શ્રીહરિનું શરણ લીધા સિવાય જીવનો મોક્ષ થઈ શકે તેમ નથી. અબ કલયુગ યહ ઘોર મેં પ્રગટ ભયે હરિરાય, તાકે શરણ બિન જીયકુ મોક્ષન અવર રહાય. બીજો કોઈ ઉપાય નથી. મેં કહત સત્ય બાત પુત્ર તમારે સુખ હિત, લિયો શરણ તેહી ભ્રાત ચિંતામણી ઘર ન રાંક રહે. હે પુત્રો, હું તમારા હિત માટે સત્ય વાત કહું છું. મેં કહત સત્ય વાત પુત્ર તમારે હિત સુખ, લિયો શરણ તે ભ્રાત. તમે બે જણા આનું શરણું લ્યો, શરણું લ્યો, પગમાં પડો બે. ચિંતામણી ઘર ન રાંક રહે. અરે રે, આ તો રાંક ને ઘરે ચિંતામણી રહ્યો છે, અથવા તો ચિંતામણી આપણે ઘેરે છે, હું કામ રાંક રહ્યો છો. બે અર્થ થાય. ચિંતામણી ઘર ન રાંક રહે, એને ઘેરે ચિંતામણી છે એને રાંક હું કામ રહેવું જોઈએ, અને આ તો રાંકને ઘેર ચિંતામણી રહ્યો છે. માટે આનું શરણું લ્યો. તાત બચન સુની કાન શરણ ભયે નિજ બંધુ તેહી, મેલી કે મોટપ માન તાત કહે તેહી વિધ કરે હું. આમ જ્યારે ધર્મદાદાએ કહ્યું ત્યારે બંને ભાઈઓએ પિતા ધર્મદેવના વચન સાંભળ્યા અને પોતાની મોટપ અને માન મૂકી પિતાએ જે રીતે કહ્યું તે પ્રમાણે પોતાના બંધુ શ્રીહરિને શરણે ગયા, અર્થાત તેમનું સ્મરણ સ્વીકાર્યું, એમને પ્રભુ માન્યા અને પોતાને એમના પરતંત્ર આધીન આશ્રિત જાણ્યા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિતે શ્રી હરિચરિતામૃત સાગરના પ્રથમ પૂરમાં શ્રીહરિએ પિતાજી આગળ કરેલી વાત રામ પ્રતાપ તથા ઈચ્છારામને પિતાની શિખામણ એ નામે 76મો તરંગ સમાપ્ત થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય.